नमो अरिहंता नमो सेजानं नमो आयरियानं नमो उवचायानं नमो लोहे सर्वसाहूं मंगलं भगवान वीरो मंगलं गवतनोगणे मंगलं कुंदकुंडारो जैन धर्मोस्तु मोक्षमार्गस्य नेतारं वेतारं कर्म भूतं जातारं विश्वतत्त्वानः वन्दे तद्गुणयते
जिनेन्द्र भगवानी वाणी में जो चारे वनयोगों वर्णन आवे छे એમાંથી હવે આપણે કર્ણાન યોગનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અત્યાર સુધી છેલ્લા ક્લાસમાં આપણે જે આત્માનુશાસન ગ્રંથના સ્વાધ્યાય કર્યો એક ચરણાન યોગની શૈલી હતી. ચરણાન યોગની શૈલીમાં ઉપદેશાત્મક વાતો આવે છે અને પર્યાય લઈને મુખ્ય કરીને એનું વર્ણન કરવામાં આવે છે. કર્ણાન યોગના વિષયમાં જે કેવળ જ્ઞાન ગમ્યા ત્રણ લોક ત્રણ કાળની કર્મ આદિની જીવના પરિણામો આદિની જે સૂક્ષ્મ ચર્ચાઓ છે એનું સુંદર વર્ણન આવે છે. અમે લાસ્ટ વીક જ દેવલાલીમાં એક શિબિર હતી જેમાં આપણે સાયનમાં એક ડૉક્ટર ઉજ્જવળાબેન શાહ છે એમણે સરસ મજાનું ક્ષપક શ્રેણીનું આખું વર્ણન લીધું હતું. 30 કલાકમાં આખું જીવ ક્ષપક શ્રેણીમાં ચડે તો એક એક ગુણસ્થાનમાં કઈ કઈ કયા કયા પ્રોસેસ થાય છે અને એમાં કેવી રીતના જીવના પરિણામોમાં કર્મની અવસ્થાઓમાં આદિમાં ફરક પડે છે, ક્યાં ઉપશમ થાય છે, ક્યાં ક્ષય થાય છે, કેવી રીતના અનંત ગણી વિશુદ્ધિ થાય છે એનું સુંદર વર્ણન લીધું. એ આખો સમાજ, આખો ગ્રુપ ઘણો સ્વાધ્યાયી સમાજ છે તો ત્યાં તો વાતો એવી જ થાય કે જો ધવલાના પુસ્તક 5માં એના આ પેજ ઉપર આવી રીતના લખેલું છે અથવા તો જય ધવલમાં આ બુકમાં આ પેજ નંબરમાં આવી રીતના લખેલું છે અને આપસમાં ચર્ચાઓ એ રીતના થાય છે. જો મેં આ પેજ પર આ વાંચ્યું, તમે આ પેજ પર આ વાંચ્યું, ખ્યાલ એનાથી આપણને ઘણું ઇન્સ્પિરેશન મળે કે આજે હમણાં જ આપણે શુદ્ધ પંચમી ગઈ, આની પહેલાનો મારો ક્લાસ 1 મહિના પહેલા હતો લગભગ, જે આપણે છેલ્લે શુદ્ધ પંચમીનો દિવસ હતો એ દિવસનો મારો ક્લાસ હતો અને એ દિવસે આપણે શટખંડા ઉપર એકદમ ડિટેલમાં બધું વર્ણન લીધું હતું. તો આપણને થાય કે ભાઈ ધવલા, જય ધવલ, મહાધવલ જે શટખંડાબેનની ટીકાઓ છે એ તો કોઈક લોકો વાંચતા હશે, બાકી અમારી તો ભાઈ અમારી તો એવી કેપેબિલિટી નથી. જે ધવલા કરીને શાસ્ત્ર છે જે શટખંડાબેનના પહેલા 5 ખંડની ટીકા છે, તો આ પુસ્તક છે ને તત્વાર સૂત્ર, આવી 16 બુક્સ છે. આ એક બુક છે ને 16 વોલ્યુમ, સમયસાર સિદ્ધિ આપણે જોઈએ તો એના 12 ભેદ છે જે ગુરુદેવશ્રીના પ્રવચનો છે સમયસાર ઉપર. તો આના 16 બુક તો ટીકાના છે, ખ્યાલ આવે. પછી જે મહાધવલ અરે હા જે મહાધવલ છે એની 7 બુક છે, જય ધવલની પણ 16 બુક છે. તો આપણને શું થાય કે આટલું તો ક્યારે વાંચી જશું, પણ જે ખરેખર વાંચનાર છે, સ્વાધ્યાય કરનાર છે એના માટે અઘરું નથી. જે અમુક લોકોએ જેને સ્વાધ્યાય કર્યો છે એનો અમે પર્સનલ એક્સપિરિયન્સ લઈને આવ્યો, તો એક જેપી દોશી કરીને છે, હેતુભાઈ ઓળખતા અહીંયા જ રહે છે આપણે રાજકોટમાં કે સાયન કેપ મુલુંડમાં રહે છે, સોરી મુલુંડમાં. તો એમણે બધા પાર્ટનો સ્વાધ્યાય કર્યો છે, એમની સાથે જરાક વન ઓન વન અલગથી ચર્ચા કરીને આવ્યો. મેં એમને કીધું મારે આવી રીતના રસ હોય તો કેવી રીતના કરો, તો કે પઢો ઉસમે ક્યા હૈ, બહુ આસાન હૈ, આપ જીતના સોચતે હો ઉતના મુશ્કિલ નહીં હૈ, ઉસમે ભી ધવલ તો બહુ હી આસાન, આપ બસ બેઠો પઢના શરૂ કરો ઓર બસ પઢતે જાઓ. એટલે એમના કેવા પ્રમાણે જાણે આપણે કોઈ સ્ટોરી બુક વાંચતા હોય ને, ઓલું આપણે હેરી પોટર આવડું મોટું વાંચી નાખીએ કે નહીં, અને એમાં આપણને કંઈ અમુક ઓલું અધધો ન થાય, કેમ કે એમાં આપણે એક મેન્ટલ બ્લોક નથી. એમણે કહ્યું કે એવો રસ આમાં પડે છે, એટલે તમને જેવી રીતના સમયસર જે કેવું કંઈ વાંચવા બેઠા હોય, અથવા આપણી પાઠશાળા બી હોય, આમ 1/4 કલાક થાય ને એમ થાય કે ભાઈ બસ હા ઘણું થયું, જ્યારે એ શિબિરમાં અમે લોકો દિવસના 6 કલાક બેસતા કન્ટિન્યુઅસ, વન આફ્ટર ધી અધર, 2 અવર્સ તો સળંગ, પછીમાં 5-10 મિનિટનો બ્રેક થાય, અને ટાઈમ ક્યાં જતો રહે ખબર ન હોય. એ જાતનો રસ આ કર્ણાન યોગમાં આપણને આવતો હોય છે. કેમ કે વિષય વસ્તુ ઘણી છે ને, એટલે આપણા જે જાણવાના ટોપિક્સ છે એ નિરંતર બદલતા રહે છે. એક ને એક વસ્તુ પર વાત નથી થતી, કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન બેઝ છે. તો ઓલવેઝ જે સીકિંગ માઇન્ડ હોય છે એને તો કંઈક ને કંઈક નવું મળતું રહે, એટલે ટાઈમ ક્યાં જતો રહે ખબર જ નથી પડતી. એ જાતનું, એટલે આ બધા ગ્રંથો પણ વાંચવા લાયક છે, વાંચી શકાય છે. પહેલાં તો એ આપણા અંદર બેસવું જરૂરી છે કે ના આપણે પણ એ વાંચી શકીએ. એવું નથી કે ઇટ ઇઝ બિયોન્ડ રીચ. ખ્યાલ આવે? ચાલો, આપણે અહીંયા જે તત્વાદ સૂત્રનો 3જો અધ્યાય આપણો ચાલે છે એમાં આપણું જે 3 લોકનું વર્ણન એ 3જા અને 4થા અધ્યાયમાં છે. એમાં 3જા અધ્યાયમાં આપણે અધોલોક અને મધ્યલોકનું વર્ણન વાંચી રહ્યા છે. એમાં પહેલાં 1 થી 6 ગાથામાં અધોલોક જે છે નરક એનું વર્ણન આપણે વાંચ્યું. આપણે હવે 7મી ગાથા 7મા સૂત્રથી લઈને આપણે 36મું સૂત્ર પહોંચ્યા છે. આ બધું મધ્યલોકનું વર્ણન છે આખા હવે રેસ્ટ ઓફ ધી અધ્યાય. તો એમાં જો આપણે કયા કયા ટોપિક્સ વાંચ્યા એનું ખાલી હાઇલાઇટ વાંચતા જઈએ, પછી આજનો ટોપિક આગળ વાંચ્યું. જો 7મા સૂત્રમાં ઉપર જ હેડિંગ છે, આપણે સ્ક્રીન પર કરવાની જરૂરત નથી, હું બોલું છું, તમે સાંભળો. જેની પાસે શાસ્ત્ર હોય પાના ફરાવજો. 7મા સૂત્રમાં કે ભાઈ મધ્યલોકનું વર્ણન, મધ્યલોકમાં કેટલા દ્વીપ સમુદ્ર છે એનું વર્ણન આવ્યું. પછી એ સમુદ્ર દ્વીપ સમુદ્રનો વિસ્તાર કેટલો છે, એમાં સૌથી સેન્ટરમાં કયું છે કે જંબુદ્વીપ છે. તો એ જંબુદ્વીપથી આપણે શરૂઆત કરી. જંબુદ્વીપમાં કેટલા ક્ષેત્ર છે, તો 7 જુદા જુદા ક્ષેત્ર છે. કેમ કે એમાં 6 પર્વતો એને 7 ક્ષેત્રમાં ડિવાઈડ કરી નાખે છે. તો એ 7 ક્ષેત્રના નામ શું છે, 6 પર્વતોના નામ શું છે, બધાની સાઇઝ કેટલી છે, બધાનો કલર કેટલો છે, એના પર્વતોનો સ્ટ્રક્ચર કેવું છે. ઇટ ઇઝ નોટ અ માઉન્ટેન લાઇક માઉન્ટેન જેવું આપણે અહીંયા જોઈએ, ઇટ ઇઝ લાઇક અ વોલ, એના જેવું માઉન્ટેન છે. તો એનો ટેક્સચર કેવું છે, એમાં આજુબાજુ કેવી રીતના ડાયમંડ સાથે જડેલા છે, એ બધું આપણે વાંચીને આવ્યા છે. અચ્છા, આ જે પર્વતો છે એ પર્વતની ઉપર સરોવર છે, બધા થોડા મોટા તળાવ જેવું છે. એ તળાવની સાઇઝ કેટલી, એની અંદર કમળો રહેલા છે એની સાઇઝ કેટલી, એ કમળોની ઉપર દેવીઓના ભવનો છે. એટલે કમળ ઇઝ નોટ લાઈક અ સ્મોલ લોટસ, મોટી જગ્યા છે જેની ઉપર આખા ને આખા ભવનો છે, એની અંદર દેવીઓ રહે છે. એક તળાવમાં એક નહીં ઘણા બધા કમળો છે. તો એક મેઇન દેવી છે અને એના પરિવાર કમળો છે. તો એ પરિવાર કમળો કેટલા છે, આ બધાની ચર્ચા આપણી થઈ. પછી આપણે શું જોયું કે આ જે તળાવ છે સરોવર છે એમાંથી નદીઓ નીકળે છે. તો ટોટલ જંબુદ્વીપમાં 14 મહાનદીઓ છે. એ 14 નદીઓ કઈ ક્યાંથી નીકળે છે, કઈ દિશામાં વહે છે અને કેવી રીતના સમુદ્રમાં જઈને ભળે છે, એક એકના નામ શું છે, એ બધું આપણે જોયું. એના પછી આગળ આપણે આગળના જે દ્વીપ સમુદ્ર છે જંબુદ્વીપની બહાર, તો ભાગીકંડ, પુષ્કર દ્વીપ અને બીજા અસંખ્યાત દ્વીપો આદિ, એ બધાનું આપણે ખાલી નામ માત્ર અને એમાં હાઈ લેવલ પર કેવું સ્ટ્રક્ચર છે એ જોયું. આ જે બધા દ્વીપ સમુદ્ર જે છે, એમાંથી જે ભરત અને ઐરાવત ક્ષેત્ર છે તો એમાં કાળ ચક્ર ચાલે છે. જ્યાં 6 કાળ આપણે કહીએ ને, ઉત્સર્ગિણી ને અવસર્ગિણીમાં, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો, એ રીતના 6 કાળ છે. તો આવી વ્યવસ્થા ખાલી ભરત અને ઐરાવતના ખાલી આર્ય ક્ષેત્રમાં જ છે. બીજા બધા ક્ષેત્રમાં શું વ્યવસ્થા છે, તો યથા યોગ્ય ભોગ ઉત્તમ ભોગ ભૂમિ હોય તો પહેલા કાળ જેવી વ્યવસ્થા છે, મધ્યમ હોય તો બીજા કાળ જેવી, જગન્ય હોય તો 3જા કાળ જેવી વ્યવસ્થા. આ કાળ જેવી વ્યવસ્થા એટલે શું, કે એ ક્ષેત્રમાં જીવોની સાઇઝ, અવગાના શરીરની સાઇઝ, આહારની ક્વોન્ટિટી, જીવોના પરિણામ, સંયોગોની બહુલતા, એટલે બાજુબાજુમાં જેવા એન્વાયરમેન્ટલ કન્ડિશન આવી, એ બધામાં જે ફરક પડે છે, ઉત્તમથી લઈને જગન, એટલે પહેલા કાળથી લઈને 6ઠા કાળ સુધી અવસર પેઢીમાં, એ બધું ધીરે ધીરે ઘટતું જાય છે, એટલે ડિટિરિયોરેટ થતું જાય છે, અને ઉત્સર પેઢીમાં એ બધું ધીરે ધીરે ઇમ્પ્રુવ થતું જાય છે. તો આવી વ્યવસ્થા ક્યાં છે, કે ફક્ત આર્યખંડમાં, ભરત અને ઐરાવતમાં જ છે. બીજા વિજય ક્ષેત્ર આદિ જે છે તો એમાં હંમેશા 4ઠા કાળ જેવી વ્યવસ્થા રહે છે, એ બધું આપણે જોયું. પછી આપણે જોયું હતું કે મલેશ ખંડમાં કેવી વ્યવસ્થા છે કે એમાં હંમેશા પાંચમા કાળ જેવી પરિસ્થિતિ રહે છે. શરીરની સાઈઝ કેવી છે, તો પહેલા બીજા ત્રીજા કાળમાં સમાન છે, ચોથા કાળમાં જેમ ચક્રવર્તીની હાઈટ ઘટતી જાય એ પણ ઘટે છે, પાંચમા છઠ્ઠા કાળમાં પાછી સમાન છે. બરાબર, આ બધું આપણે જોયું. હવે આગળ આપણે જીવોના આયુષ્ય અને એની અવગાહના, સાઈઝ શરીર, તો દરેક ક્ષેત્રમાં આયુષ્ય કેટલા અને એમાં શરીરની સાઈઝ કેટલી, આ બધું પણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. હવે જે આપણે ટોપિક હમણાં ચાલી રહ્યો છે એ છે કે મનુષ્યના ભેદ કેટલા છે. આ બધું આપણે જોયું, આ બધું બહારના ક્ષેત્રમાં કેવી રીતના પરિવર્તન થાય છે એ બધું જોયું. હવે આપણે મનુષ્યના પ્રકાર કેટલા, તો મનુષ્યના પ્રકાર બે, એક આર્ય મનુષ્ય અને એક મલેચ્છ મનુષ્ય, એ રીતે જોયું. જસ્ટ લેટ્સ ટેક અ સ્ટેપ બેક અને સમજીએ કે આ બધું આપણે શું કામ ચર્ચા કરી રહ્યા છીએ. આની આગળના જે બે અધ્યાય છે, પહેલો અધ્યાય અને બીજો અધ્યાય, એમાં પણ જીવ એના પરિણામોની ચર્ચા આપણે થઈ ચૂકી. હવે એમાં આચાર્ય ભગવાને છેલ્લે એક ટોપિક લીધો કે અચ્છા આવા પરિણામ તો થાય છે, તો આવા પરિણામની સાથે જે સંસારનું પરિણામ છે તો એની સાથે જીવ ક્યાં ક્યાં ફર્યો, તો એ ક્યાં ક્યાં ફર્યો એ સમજાવવા માટે થઈને આચાર્ય ઉમાસ્વામી ભગવાને ત્રીજો અને ચોથો અધ્યાય લખ્યો. એટલે વર્ણન તો બહારમાં કેવી ભૂમિ છે, કેવા વૃક્ષ છે, કેવા પર્વતો આદિ છે એનું વર્ણન આવે છે, પણ એ વર્ણનની પાછળ જો આ બધી જગ્યાએ આપણે જીવ તરીકે ઉત્પન્ન થઈ ચૂક્યા છે એ ત્યાં આચાર્ય ભગવાનને કહેવું છે. આપણે હમણાં જે વાત કરી કે પુણ્ય પાપના ભાવ કરીને જીવ ચાર ગતિરૂપ સંસારમાં નિરંતર પરિભ્રમણ કરે છે, તો ચાર ગતિમાં ક્યાં ક્યાં જાય, તો જે નરકમાં આમ જાય આટલી એમાં સાત ભૂમિઓ છે, ત્યાં આટલા બિલ છે, ત્યાં આવા આવા ટેમ્પરેચર છે, આવા પરિણામ જીવોના છે, એ બધું આપણે જોયું. પછી કહે છે જો મધ્ય લોકમાં તું તિર્યક છે અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો, તો એમાં આર્યખંડ છે, મલેચ્છખંડ છે, એમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, એમાં આવી આવી રચનાઓ છે. રચનાઓ બહારના દ્વીપ સમુદ્રની કરે છે અને કહેવું છે શું કે જો આવા પરિણામ કરીને તું અહીંયા જાય, ખ્યાલ આવે છે કે નહીં? તો હવે એ જ શૃંખલામાં અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે તું મનુષ્ય પણ થયો, ઘણીવાર અનંતવાર મનુષ્ય પણ થયો. તો મનુષ્ય કેવા પ્રકારે થયો, તો બે પ્રકારે. કયા બે પ્રકારે? કે આર્ય મનુષ્ય થયો અને મલેચ્છ મનુષ્ય. જો આમાં શું ફરક છે, કોઈ કહે છે મલેચ્છ મનુષ્ય કોને કહેવાય? જે ક્ષેત્રમાં અથવા જે જીવોમાં કોઈ ધર્મની પરિણતિ જોવામાં આવતી નથી અને એની પ્રવૃત્તિ મલેચ્છ જેવી, મલેચ્છ એટલે સાવ જગન્ય વ્યક્તિ જે હોય એના જેવી છે, તેને મલેચ્છ મનુષ્ય કહેવાય છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ, સ્થૂળ એક્ઝામ્પલ સમજો કે આપણે લોકો જાણે વધારે સોશિયલાઇઝ, અત્યારે આપણે જે દેખાય છે એક્ઝામ્પલ તરીકે લઉં છું ખાલી, કે સમજો કોઈ હોમલેસ વ્યક્તિ હોય ને અહીંયા આમ તેમ ફરતા હોય, તો ઘણા તો પાગલ હોય છે એટલે હોમલેસ હોય છે, અથવા ઘણા લોકો ગરીબ છે એટલે હોમલેસ છે, તો ફેમિલી સાથે આખું આ બ્રિજ પર, રેલવેના બ્રિજ ઉપર કે ક્યાંય આવી રીતના સૂતા હોય. પહેલાં તો અહીંયા આખી લાઇનમાં ઝૂંપડી હતી, ખ્યાલ છે એ બધી, હવે તો હોય ગઈ, પણ એ બધા લોકો હોય. આપણને એમને જોઈને શું લાગે કે આ તો આમ જાણે તે કેવા દેખાય, કે જાણે અનસિવિલાઇઝ, એ પ્રોપર આમ ક્લેનલીનેસ નહીં, હાઇજીન નહીં, કાંઈ જ નહીં, અને કોઈ ઠેકાણા નહીં. એમ સમજો કે રસ્તામાં આવી રીતના એક સિંગલ પર્સન બેઠો હોય, એકદમ શરીરમાં રોગ લાગેલા હોય, માખીઓ ફરતી હોય એની આજુબાજુ, ખાવા પીવાના કાંઈ ઠેકાણા ના હોય, જમતા પણ હોય તો આમ બધું લાગેલું હોય, બધે અડધું જમે અડધું નીચે ઢોળાયેલું હોય, તો કેવા દેખાય? કે જાણે મલેચ્છ હોય એમ આપણને આપણે કહીએ. તો આ મલેચ્છ એવા મલેચ્છ નથી, એ મલેચ્છ તો સિવિલાઇઝ છે, જે આમાં આપણને મલેચ્છ કે છે એટલે સાવ આમ નોન હાઇજિનિક, ને એ બધા એને મલેચ્છની વાત અહીંયા નથી, પણ એમનામાં બસ એક ધર્મની પરિણતિ હોતી નથી. એટલે એક્ઝામ્પલ તરીકે સમજો કે આપણે જે ચાઇનીઝ લોકોને જોઈએ તો એ કેવા છે, કે આમ તો અપ ટુ ડેટ હોય પણ એ કોઈ જાતના ધર્મને માનતા નથી, ખ્યાલ આવે? બસ મલેચ્છને તમે એવું કંઈક સમજો કે ત્યાં જે આવા તો મલેચ્છ ઘણા એરિયાઝ છે, તો ત્યાં જીવો કેવા હોય છે, તો બસ એમનામાં કોઈ જાતની ધર્મની, કોઈ જાતના લોક કલ્યાણની એવી કોઈ પરિણતિ હોતી નથી. તો એને મલેચ કહેવાય. એ મલેચ કેટલા પ્રકારના છે? તો બે પ્રકારના છે. મલેચ પણ બે પ્રકારના છે, એક કર્મભૂમિના મલેચ છે અને એક અંતરદ્વીપજ મલેચ છે. આપણે જોયું હતું કે કર્મભૂમિના એટલે કે ભરત અને એરાવત ક્ષેત્ર છે, તો એમાં એક એક કાર્યખંડ છે અને પાંચ મલેચ ખંડ છે. સિમિલરલી વિધેય ક્ષેત્ર છે, તો વિધેય ક્ષેત્રમાં એક જંબુદ્વીપમાં 32 વિધેય ક્ષેત્ર છે, એમાં 32 વિધેયમાં 32 આર્યખંડ છે અને 32 × 5 પાંચ પાંચ મલેચ, એટલે ટોટલ 160 મલેચ ખંડ છે. તો આ બધા ખંડમાં જે છે કર્મભૂમિ, એટલે ત્યાંના જે મનુષ્ય છે એને કર્મભૂમિના મલેચ છે કહેવામાં આવે છે. બરાબર, એટલે છે એવી ભૂમિઓ કે છે તો આપણી જેમ મનુષ્ય, આપણી જેમ જ સોશિયલ સ્ટ્રક્ચર આદિમાં રહે છે, આપણી જેમ જ જન્મે છે મૃત્યુ પામે છે બધું, પણ ત્યાં કોઈ જાતના ધર્મની પ્રભાવના નથી. એટલે ઇમેજિન કરો, આપણી અર્થમાંથી તમે જૈન ધર્મ હિન્દુ ધર્મ જેટલા ધર્મ બધું ડિલીટ કરી નાખો તો અહીંયા કેવી પરિસ્થિતિ બને? બસ એવી ત્યાં પરિસ્થિતિ છે. ખ્યાલ આવ્યો ને? એક મિનિટ, શું સેલેસ્ટિયલ બોડી ચલી દેવ? એ સેકન્ડ ટાઈપ જે ભોગભૂમિ પણ આપણે વાત કરીએ. હા, શું અનાર્ય કહેવાય? યસ, જે મલેચ્છ છે એને અનાર્ય જીવો કહેવાય છે. એ થયું કર્મભૂમિના મલેચ્છ. બીજા છે અંતરદ્વીપજ મલેચ્છ. અંતરદ્વીપજ એટલે કે જીવો છે તો ભોગભૂમિના, જગન્ય ભોગભૂમિના જીવો છે, પણ જેવી રીતના જંબુદ્વીપ છે અને આ એની પાછળ ધાતકીખંડ છે, વચ્ચે જે સમુદ્ર છે ને એ સમુદ્રની અંદર આઈલેન્ડ્સ છે એવા, તો એ આઈલેન્ડની અંદર એવા વિચિત્ર જાતના મનુષ્ય હોય છે કે જેનું શરીર તો મનુષ્યનું છે પણ એમના મોઢા તિર્યંશ ના છે, કે હાથીના મોઢા જેવું શરીર છે, જેવી રીતના આપણે ગણપતિને ઇમેજિન કરીએ છીએ એના જેવું, અથવા તો જે ઓલું પાંખ મોટી મોટી છે જે આપણે ઓલું શું નામ છે એવેન્જર્સમાં એ જે પણ માણસ છે એનું ઓલી પાંખો મોટી મોટી છે અને છે મનુષ્ય, અથવા તો કાન એના હાથીના અથવા ઘોડાના જેવા કાન, અથવા તો એના ઉંદર જેવું મોઢું, એવા જુદા જુદા વિચિત્ર જાતના પ્રાણીઓ ત્યાં છે. એને અંતરદ્વીપ જ મલેચ્છ કહેવામાં આવે છે. એટલે છે તો ભોગભૂમિના જીવો, આખું જીવન ભોગ ભોગવે છે અને ત્યાંથી એ નિયમથી દેવગતિમાં જાય છે. પણ એ ત્રણ પ્રકારના જે ઓલા કહેવાય ને દેવ, વ્યંતર જ્યોતિષ ભવનવાસી, એમાં જ જાય છે અને ત્યાં જઈને એનું આયુષ્ય પૂરું કરીને આગળ બીજા તિર્યં જાતિમાં પ્રવાસ કરે છે. પણ એ જીવો આ ભાવમાં કોઈ જાતના ધર્મ આદિની પરિણતિ હોતી નથી, એટલે એને અંતરદ્વીપ જ મલેચ કહેવાય છે. બોલ, ત્યાં મંદ કશાય છે? ધર્મ નથી પણ એક જાતના મંદ કશાયના પરિણામ છે, દેવગતિમાં જાય છે. કુભોગભૂમિ કહેવાય. હા, એને કુભોગભૂમિ કહેવાય. 56 નહીં, 48 અંતરદ્વીપ છે. હા, આપણને આવશે 96 છે એકચ્યુઅલી, 48 અહીંયા લવણ સમુદ્રમાં અને 48 કાળો નદી સમુદ્રમાં, એમ કરીને ટોટલ 96 અંતરદ્વીપ છે. એટલે આ બધા જીવો કેવા છે? જો હમણાં જ પ્રશ્ન પૂછ્યો ને કે ધર્મ નથી તો દેવગતિમાં કેવી રીતના, ચલો મને કહો આપણે અર્થ પર જૈન કેટલા? આપણા પોપ્યુલેશન 800 કરોડ છે ને, એમાંથી જૈન કેટલા? 1 કરોડ પણ નહીં હોય ને. હવે ઉપર દેવગતિમાં દેવ કેટલા? અસંખ્યાત દેવો છે. તો હવે એની ફનલ પણ ભરવી પડશે ને, કે જે બહાર નીકળતા જાય તો કોઈકે જવું પણ પડશે. તો જે ખાલી ધર્મ જૈન ધર્મ છે એ જ ખાલી દેવો થાય છે એવું નથી. જેટલા જીવો મંદ કશાયનું પરિણામ દેખાય છે, ઘણા દેખાય ને આપણને કે આમ હોય તો ટોટલ મિથ્યા દ્રષ્ટિ, અન્ય ધર્મમાં કાંઈ પણ માનતા હોય કે ભાઈ સેવા કરો તમારું કલ્યાણ થશે એવું માનતા હોય, પણ પોતે બહુ વિષય કશાયમાં જોડાતા નથી, આમ કંટ્રોલ્ડ જીવન હોય, સમતામય જીવન હોય છે, બહુ બેફામ સ્પેન્ડિંગ કરતા નથી, બેફામ એવું ખાવા પીવાનો શોખ હોતો નથી, અથવા તો એમ જ હિંસા આદિ કરતા નથી, સંયમિત જીવનમાં રહે છે, તો મંદ કશાયમાં પુણ્ય બંધાય છે તો દેવગતિ બંધાય છે. ઇનફેક્ટ જે ત્રણ જાતની દેવગતિ છે ને, જ્યોતિષ વ્યંતર ભવનવાસી, એમાં તો અસંખ્યાત દેવો, બધામાં અસંખ્યાત છે, પણ આમાં તો બધા દેવો થોડા જે હિન પુણ્યવાળા હોય આ બધામાં જાય છે, અને વૈમાનિકમાં પણ દેવો જાય, એટલે આવી રીતના મિથ્યાદ્રષ્ટિ જીવો રહે છે. જેટલા છે ને એમાં મેજોરિટી તો મિથ્યા દ્રષ્ટિ છે, તે બધા મંદ કશાયના પરિણામ વાળા ત્યાં જાય છે. ચાલો આગળ વધીએ. તો આપણે જોયું મલેચ્છ મનુષ્યના બે પ્રકાર, એક કર્મભૂમિના એક અંતર્દ્વીપ છે. હવે જોઈએ આર્ય મનુષ્ય કેવા છે. તો જો આપણે ગાથા કાઢીએ 36, સૂત્ર 36, મનુષ્યના ભેદ. મનુષ્યના બે ભેદ આર્ય ને મળે છે. હવે આર્ય મનુષ્યના પણ બે ભેદ, એક છે વૃદ્ધિ પ્રાપ્ત આર્ય અને એક છે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય. જેવી રીતના કોઈ મુનિરાજ છે, તો મુનિરાજને આપણે 64 વૃદ્ધિઓ હોઈ શકે છે. એ 64 માંથી એક કેવળ જ્ઞાન છે તો એને કાઢી નાખો તો 63 વૃદ્ધિઓ મુનિ દશામાં હોઈ શકે છે. 64મી પ્રગટ થાય તો એ કેવડી ભગવાન થઈ જાય. તો મુનિરાજની 63 વૃદ્ધિઓ છે એનું આપણે ડિટેલમાં વર્ણન છેલ્લા બે ક્લાસમાં બહુ ડિટેલમાં જોયેલું છે. તમે પાછળના ક્લાસ રેફર કરજો, એમાં તમને આવી જશે. પણ આવા મનુષ્ય કેવા કહેવાય કે વૃદ્ધિ પ્રાપ્ત મનુષ્ય છે. એના સિવાય પણ અમુક મનુષ્ય હોય જે વિજયાદિ પર્વત ઉપર રહે છે એને વિદ્યાધર મનુષ્ય કહેવાય. એટલે છે તો આપણા જેવા જ મનુષ્ય, પણ એમને વિદ્યાના બળથી અમુક સ્પેશિયલ પાવર્સ એમની પાસે અવેલેબલ છે. જેવી રીતના એમને ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે ફ્યુઅલ નાખવું પડે, તો એમના વિમાન ફ્યુઅલથી નથી ઉડતા. એમની પાસે વિમાનો હોય, એ ઉડે આકાશમાં અને વિદ્યાના બળથી ઉડે છે. એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ એ લોકો જઈ શકે. એટલે અહીંયાથી મેરુ પર્વત પર પણ જઈ શકે, અહીંયાથી જે અઢી દ્વીપ સુધી ગમે ત્યાં વિદ્યાધર મનુષ્ય જઈ શકે છે. એમની પાસે એ જાતની વૃદ્ધિઓ છે. એમની પાસે બીજી વૃદ્ધિઓ હોય, અમુક વિક્રિયા વૃદ્ધિ આદિ હોય છે, તો એ પોતાના રૂપ આદિ બનાવી શકે છે. એવી રીતના જુદી જુદી વૃદ્ધિઓ ત્યાં હોય છે. તો એને વૃદ્ધિ પ્રાપ્ત મનુષ્ય અથવા વૃદ્ધિ પ્રાપ્ત આર્ય કહેવાય છે. જો અહીંયા આર્ય કીધું છે, 36માં આ બીજો અધ્યાય છે, ત્રીજા અધ્યાય. જો અહીંયા વૃદ્ધિ પ્રાપ્ત આર્ય અને અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય, આર્યના બે ભેદ કીધા ને, તો પહેલા તો આર્ય કોને કહેવાય? કે એવા જીવો કે જેમનામાં ધર્મની પરિણતિ જોવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા જે ભેદ પ્રભેદ કરવામાં આવે છે એ ધર્મની પરિણતિના આધારે કરવામાં આવે છે, ખ્યાલ આવે ને. એટલે જે વૃદ્ધિ પ્રાપ્ત અને અનવૃદ્ધિ પ્રાપ્ત કીધું, તો બીજા એવા વૃદ્ધિ પ્રાપ્ત જીવો છે જે ધર્મના બળે નહીં, બસ પોતાના ભાવના બળે વૃદ્ધિ પ્રાપ્ત કરેલી છે, પુણ્યના ઉદયથી, ખ્યાલ આવે. જેવી રીતના જીવનને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, તો જાતિ સ્મરણ જ્ઞાન કોઈ સમ્યક દર્શનની ઉત્કૃષ્ટ ભાવનામાં બી થાય છે અને ઘણા તો મિથ્યા દ્રષ્ટિ જીવને પણ થઈ શકે છે. તો એ વૃદ્ધિના આધારે, એટલે આર્યના ભેદમાં ન લીધું, વૃદ્ધિ એ આર્યની વૃદ્ધિના ગણાય, ખ્યાલ આવે. કેમ કે ધર્મના પરિણામ નથી. જેવી રીતના ઔધિક જ્ઞાન છે, તો દેવોને અને નારકીઓને ઔધિક જ્ઞાન ભવ પ્રત્યય છે, એટલે ભવથી જ એમને ત્યાં જન્મ લીધો એટલે જ ઔધિક જ્ઞાન પ્રગટ છે. તો એ વૃદ્ધિ ન ગણાય, ખ્યાલ આવે. ભલે ઓલામાં લીધી છે આ 63 વૃદ્ધિમાં, પણ એ તો જે સાધનાના બળથી મુનિરાજ પ્રગટ કરે છે એમની વાત ત્યાં લીધી છે. એવી જ રીતે નિમિત્ત જ્ઞાન કરીને હોય છે. આપણે નિમિત્ત જ્ઞાનની પણ વાત કરીને આમાં જ અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન કર્યું, તો એ નિમિત્ત જ્ઞાન આદિ પણ જીવોને પ્રગટ હોય. જેવી રીતે જ્યોતિષ જ્ઞાન છે, ન્યુમેરોલોજી છે, આ બધા જ્ઞાન કેવા છે કે કોઈ વૃદ્ધિથી પ્રગટ નથી થતા, એ તો એ જાતના જ્ઞાનનો ઉઘાડ જીવને હોઈ શકે છે. એટલે એને આમાં નો લીધું. આ કોના ભેદ કીધા? આર્યના ભેદ. તો એમાં આપણે વૃદ્ધિ પ્રાપ્ત આર્યનું ડિટેલમાં વર્ણન જોયું. હવે આજનો આપણો વિષય છે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય કોને કહેવાય, એટલે જેને વૃદ્ધિ નથી એવા આર્ય કેવા. તો જો એની પહેલા મૂળ પરિભાષા જોઈએ, આની ઉપર જો અહીંયા પહેલો પોઈન્ટ જે છે ને, આર્યના બે પ્રકાર, વૃદ્ધિ પ્રાપ્ત અનવૃદ્ધિ પ્રાપ્ત. વૃદ્ધિ પ્રાપ્ત કોને કહેવાય? જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય એ વૃદ્ધિ પ્રાપ્ત કહેવાય. અનવૃદ્ધિ પ્રાપ્ત કોને કહેવાય? કે જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય તે અનવૃદ્ધિ પ્રાપ્ત છે. એટલે આપણા જેવા જીવો બધા કેવા છે? કે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય છે. આર્ય કેમ છે? કેમ કે આપણે ધર્મને જાણીએ છીએ, ધર્મમાં પ્રવૃત્તિ કરીએ છીએ, આપણા જીવનમાં ધર્મની ક્રિયાઓ ગતિવિધિઓ જોવામાં આવે છે, ધર્મના પરિણામ જોવામાં આવે છે, એટલે આપણે આર્ય છે. પણ આપણામાં એવી કોઈ સ્પેશિયલ વિશેષ વૃદ્ધિઓ પ્રાપ્ત નથી, એટલે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય કહેવાય છે, બરાબર. જો પાછળ હવે થોડું આવીએ, બે ચાર પેજ પર આવો, આ 64 વૃદ્ધિઓ પતી જાય પછી એક 12મો ટોપિક છે અનવૃદ્ધિ પ્રાપ્ત આવે એનું વર્ણન જોયું. નીચે જો અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય એના કેટલા ભેદ, તો અનવૃદ્ધિ પ્રાપ્ત આર્યના પાંચ પ્રકાર છે. અનવૃદ્ધિ પ્રાપ્ત આર્યના પાંચ પ્રકાર છે. પહેલું છે ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કર્મ આર્ય, ચારિત્ર આર્ય અને દર્શન આર્ય. આ ક્યારે નામ સાંભળે છે કોઈએ? લગભગ કોઈએ નહીં સાંભળ્યો. એટલે આર્યના આ પાંચ પ્રકારે જેને વૃદ્ધિ પ્રાપ્ત નથી એવા જીવોના પાંચ પ્રકારે ભેદ કરવામાં આવ્યા છે. તો પહેલું છે ક્ષેત્ર આર્ય. ક્ષેત્ર આર્ય કોને કહેવાય? કે જે જીવો ખાલી એક ક્ષેત્રમાં જન્મ્યા છે એટલે એને ક્ષેત્રથી આર્ય કહેવામાં આવે છે. જેવી રીતના સમજો કે ભરત અને એરાવત ક્ષેત્રમાં આર્યખંડ છે અને વિદેહ ક્ષેત્રમાં પણ આર્યખંડ છે, બરાબર. હવે ભરત અને એરાવત ક્ષેત્રના આર્યખંડમાં જે જન્મેલા, જેવી રીતના આપણે એક્ઝામ્પલ લીધું ચાઇનીઝ, અમેરિકન, આ રશિયન આદિ બધા, તો એને આર્ય કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? કે કહેવાય છે. કેમ કહેવાય? કેમ કે આ આર્યખંડમાં જન્મેલા છે. હવે એમનામાં અત્યારના ધર્મ નથી, પણ ધર્મ પ્રગટ કરવાની શક્તિ છે. એ લોકો પણ જૈન ધર્મ આદિ ધર્મને જાણી શકે છે, વિચાર કરી શકે છે, સમજી શકે છે, ધર્મરૂપ પરિણમી શકે છે. એટલે એને ક્ષેત્ર આર્ય કહેવામાં આવે છે, બરાબર. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ છે જાતિ આર્ય. જાતિ આર્ય શું છે? કે જે મનુષ્યમાં ઈશ્વાકુ વંશ, ભોજ વંશ આદિમાં જે જન્મે તે જાતિ આર્ય છે. જો આ નામ તો જૂનાના વંશોના નામ છે, પણ એમ સમજો કે જે જીવો હોય એ જીવો અમુક જે કુળમાં જન્મે, આપણે જૈનનું કુળ જે કહીએ, આપણે જૈન કુળમાં જન્મ્યા છે તો આપણે જાતિ આર્ય છે. ખ્યાલ આવ્યો કે આ જન્મ આ કુળમાં, એટલે જન્મથી જેને જૈન નામ સંજ્ઞા પડે છે એ બધા જાતિ આર્ય છે. હવે સમજો કે કોઈને જન્મથી નામ સંજ્ઞા જૈન કુળની સંજ્ઞા ન હોય તો એ જાતિ આર્ય કહેવાય નહીં. કે જો એને આ ડેફિનેશન પ્રમાણે જાતિ આર્ય નહીં કહેવાય, ખ્યાલ આવે. પણ એનો મતલબ એમ નથી કે આર્ય નથી, કેમ કે એનામાં શક્તિ તો છે, ખાલી એવા પુણ્યનો ઉદય નથી એટલે જન્મથી એમાં ઉત્પન્ન ન થાય, બરાબર. એ બીજો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ કર્મ આર્ય. કર્મ આર્ય એટલે કે જે એ પ્રકારના કાર્ય કરી રહ્યા છે, જે ધર્મમાં પરિણત જીવો એ પ્રકારના કાર્ય કરી રહ્યા છે એને કર્મ આર્ય કહેવામાં આવે છે. તો જો હવે આના ભેદ પ્રભેદ ઘણા છે. કર્મ આર્યના ત્રણ પ્રકાર છે. પહેલું છે સાવધ્ય કર્મ આર્ય, બીજું છે અલ્પ સાવધ્ય કર્મ આર્ય અને ત્રીજું છે અસાવધ્ય કર્મ આર્ય. સિમ્પલ વસ્તુમાં સમજીએ તો સાવધ્ય એટલે કે જે આપણે ગ્રહસ્થાશ્રમમાં જે ગ્રહસ્થ જીવો હોય, તો ગ્રહસ્થ જીવો જે પ્રકારના જે આપણે સમરંભ સમારંભ આરંભ આરંભ એટલે કે એ જાતના બિઝનેસ આદિમાં અથવા તો કોઈ ઘરના કામમાં કુકિંગ આદિમાં, એટલે જે આપણું હાઉસ મેનેજમેન્ટ એ બધા પ્રસંગોમાં અથવા તો બિઝનેસ આદિમાં આજીવિકા ઉત્પન્ન કરવામાં આદિમાં જોડાયેલા હોય એને સાવધ્ય કર્મ કહેવાય. આપણે પ્રતિક્રમણમાં આવે ને સર્વ સાવધ્ય કર્મનો ત્યાગ કરીને, સામાયિકની પરિભાષામાં આવે છે, જે સર્વ સાવધ્ય કર્મ ક્રિયાનો ત્યાગ કરીને મંદિરમાં એકાંત સ્થાનમાં બેસીને આત્માનું ચિંતન મનન આદિ કરે છે એને સામાયિક કહેવાય. તો સાવધ્ય ક્રિયા કોને કહેવાય? કે આપણા ઘરના પ્રોજેક્ટ્સ અથવા તો બિઝનેસ આદિ પ્રોજેક્ટ્સ જે પણ વિકલ્પ ભૂમિકામાં આપણે કાર્ય કરીએ છીએ એને સાવધ્ય કાર્ય કહેવાય છે. તો જે એકથી ચાર ગુણસ્થાનના જીવો હોય એ બધા જીવો કેવા કહેવાય છે? ગૃહસ્થ કહેવાય છે. તો ગૃહસ્થ છે તો એ સાવધ્ય કર્મ આર્ય જીવો છે, ખ્યાલ આવે ને. પછી પાંચમા ગુણસ્થાન વાળા જીવ કેવા છે? કે દેશ વિરક્ત છે, તો પાર્શિયલી એનાથી વિરક્ત છે. એમણે અમુક પ્રતિમાઓ જેટલી પ્રતિમાઓ લીધી હોય એટલા એનાથી વિરક્ત, જે સાવધ્ય કર્મથી વિરત થતા જાય છે. એટલે અલ્પ સાવધ્ય કર્મ જીવ છે, અલ્પ સાવધ્ય કર્મ આર્ય છે. અને જે અસાવધ્ય છે કોણ હશે? મુનિરાજ જે હોય છે એ મુનિરાજ અસાવધ્ય કર્મ આર્ય છે. કેમ કે હવે એ કોઈ પણ સાવધ્ય કાર્યમાં, એટલે આવી રીતના ઘરના કાર્યમાં કે બિઝનેસ આદિ કાર્યમાં જોડાયેલા નથી. આર્ય તો ત્રણે છે ને, આર્ય ત્રણે છે. કેમ? કેમ કે એ જાતના ધર્મના પરિણામમાં જોડાયેલા છે. કર્મ એટલે અહીંયા દ્રવ્ય કર્મ નહીં, કર્મ એટલે જે ક્રિયામાં જોડાયેલા છે. કઈ એક્શનમાં જોડાયેલા છે કે મુનિરાજ તો પોતાના ધ્યાન આરાધનામાં મગ્ન છે. જે અવ્રતી જીવો છે તો એ બાહ્ય કાર્યમાં મગ્ન છે, બાહ્ય એટલે સંસાર આદિના કાર્યમાં, અને જે દેશ સંયમી જીવો છે પાર્શલા પણ છે, ને પાર્શલા પણ છે એટલે અલ્પ સાવધ્ય વાળા છે. ખ્યાલ આવ્યો ને બધાને? તો જો કર્મ આર્યના ત્રણ પ્રકાર, સાવધ્ય કર્મ આર્ય, અલ્પ સાવધ્ય કર્મ આર્ય અને અસાવધ્ય કર્મ આર્ય, તેમાંથી સાવધ્ય કર્મ આર્યના છ પ્રકાર છે. અસી મસી કૃષિ વિદ્યા શિલ્પ વાણિજ્ય, આ તો ખ્યાલ હશે બધા. આદિનાથ રાજા જયારે હતા ત્યારે એમણે આ બધું આની શિક્ષા આપી હતી. તો શું છે જોઈ લઈએ એક વાર. જે તલવાર વગેરે આયુધ ધારણ કરીને આજીવિકા કરે છે તે અસી કર્મ આર્ય છે. જે ત્રણ શબ્દ છે ને, અસી કર્મ અને આર્ય, આર્ય એટલે કે ધર્મ આદિની ક્રિયાઓમાં પણ જોડાયેલા છે, પણ એની સાથે સાવધ્ય કર્મ પણ કરે છે. તો સાવધ્યમાં કયું કર્મ કરે છે? તો સાવધ્યમાં એ અસી કર્મ કરે છે. એટલે એમનું ઓક્યુપેશન શું છે? કે તલવાર આદિ શસ્ત્ર આદિ લઈને એ આજીવિકા ઉત્પન્ન કરે છે અને સાથે ધર્મમાં જોડાયેલા છે, એટલે એને અસી કર્મ સાવધ્ય કીધું. બરાબર. સેકન્ડ, જે દ્રવ્યની આવક તથા ખર્ચ લખવામાં નિપુણ હોય, જે અકાઉન્ટિંગ આદિ હોય એમાં નિપુણ હોય છે તે મસી કર્મ આર્ય છે. બરાબર. એટલે ધાર્મિક જીવ છે પણ સાથે સાવધ્ય કર્મમાં એ આવી રીતના અકાઉન્ટિંગ આદિનું કાર્ય કરે છે તે મસી કર્મ આર્ય છે. ત્રીજું, જે હળ દાંતલા વગેરે ખેતીના સાધનો વડે ખેતી કરીને આજીવિકામાં પ્રવીણ હોય તે કૃષિ કર્મ આર્ય છે. બરાબર. થર્ડ, ફોર્થ, આલેખ્ય, આલેખ્ય એટલે લખવું, ગણિત આદિ 72 કળામાં જે પ્રવીણ હોય તે વિદ્યા કર્મ આર્ય છે. એટલે જે સમજો રાઇટર્સ હોય છે, સ્ટોરી રાઇટિંગ કરતા હોય, અથવા સમજો કે આપણે કોઈ બુક આદિ બનાવતા હોય, અથવા તો કોઈ ગણિતના જેવી રીતના 9 ની 21 કેવું આવે છે તો એ ગાઈડ આદિ લખતા હોય, અથવા આપણા ધાર્મિકમાં બી કોઈ લેખક આદિ હોય તો એ બધા કેવા છે કે વિદ્યા કર્મ આર્ય છે. પછી જો ધોબી હજામ કુંભાર લુહાર સોની વગેરે કાર્યમાં પ્રવીણ હોય તે શિલ્પ કર્મ આર્ય. શિલ્પ એટલે ખાલી જે બધું, શિલ્પ એટલે આર્ટ, કોઈ પણ પ્રકારના આર્ટ ફોર્મમાં જે ઇન્વોલ્વ હોય એ શિલ્પ કર્મ આર્ય છે. અને ચંદન આદિ ગંધ ઘી વગેરે રસ ધાન્ય કપાસ વસ્ત્ર મોદી મોતી માણેક વગેરે અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરીને વેપાર કરે એ વાણિજ્ય કર્મ આર્ય છે. એટલે જે બિઝનેસમેન હોય, વેપાર આદિ કરે છે, લઈ વેચવાનું આદિ કાર્ય કરે છે તે વાણિજ્ય કર્મ આર્ય છે. એટલે આ તો એક બ્રોડ કેટેગરીઝ બનાવી દીધી, આની અંદર ડિટેલમાં પણ હવે ઘણું થઈ શકે. આપણામાં જે હવે સમજો કોઈ ટીચર્સ છે તો એ વિદ્યા કર્મ આર્યમાં લઈ લો, પછી કોઈ બિઝનેસ આદિમાં છે, કોઈ મેન્યુફેક્ચરિંગમાં છે તો એને વાણિજ્યમાં તમે લઈ લો, કેમ કે એ જાતના બિઝનેસમાં જોડાય, એમ કરીને આપણે એમાં સમજી લેવું જોઈએ. ઇન શોર્ટ, જે પણ ગ્રહસ્થ જીવો છે એ ગ્રહસ્થ જીવો સાથે ગ્રહસ્થ જીવનમાં રહીને કઈ ધાર્મિક કાર્ય કરે છે તો એ સાવધ્ય કર્મ આર્યની કેટેગરીઝમાં આવશે. બરાબર. આગળ વધશે. આ છ પ્રકારના કર્મ જીવને અવિરત દશામાં એટલે કે પહેલેથી ચોથા ગુણસ્થાન સુધી હોય છે તેથી તેને સાવધ્ય કર્મ આર્ય કહેવાય છે. વિરતા વિરત પરિણત જે શ્રાવ, વિરતા વિરત કોણ છે? હવે ચલો મને કોઈ સમજાવશે પાંચમા ગુણસ્થાનની ભૂમિકા કેવી હોય છે? કોઈ વાંચ્યું છે કઈ ખ્યાલ છે? શ્રાવક છે, પ્રતિમા ધારી છે, એમનું બહારનું અપિયરન્સ કેવું હોય છે? વસ્ત્ર તો હોય છે, તમારું શું કેવું છે? ગૃહસ્થ જેવું જ છે, બીજા કોઈને નહીં, બે હોય છે. ઓકે. એલક શુલક પણ હોય છે. જો આ પાંચમા ગુણસ્થાનની જે ભૂમિકા છે એમાં 11 જુદી જુદી કેટેગરીઝ પડે છે. તો એમાં પહેલાથી 10 કેટેગરી જે છે એમાં તો એમના બાહ્ય અપિયરન્સ ઇઝ સિમિલર ટુ ગૃહસ્થના અપિયરન્સ. જે 11મી પ્રતિમા છે એમાં બે ભેદ પડે છે, એક એલક છે એક શુલક છે. તો એમાં એક જણ ખાલી લંગોટી અને ખંડ વસ્ત્ર, ખંડ વસ્ત્ર એટલે જાણે ખભા પર રાખે નાનકડું, વિચ ડઝન્ટ કવર ધી એન્ટાયર બોડી, એ ખેસ જેવું, એ બે વસ્તુ હોય એને એલ્લક કહેવાય છે. અને જે ક્ષુલ્લક હોય એને ખાલી એક લંબગોળ હોય છે. એટલે સાવ મુનિરાજની જેમ લગ્ન દશા હોતી નથી, પણ સાવ ગ્રહસ્થની જેમ એ પૂરેપૂરા કપડાં પણ હોતા નથી. એને અગિયારમી પ્રતિમા કહેવાય છે. આ તો બહારના ભેદ થયા. અચ્છા, હવે એમના આંતરિક પરિણામમાં કેવો ભેદ છે બોલો? પાંચમા ગુણસ્થાનના જીવ એમાં આંતરિક પરિણામ કેવા છે? બે કશાય ચોકડીનો એમને અભાવ છે. એટલે જે ગૃહસ્થ જીવ છે પહેલાથી ચોથા ગુણસ્થાનવાળા અવિરત, એમના જેવા કશાય જીવ પણ નથી અને મુનિરાજ જેટલા અકશાય પણ નથી, એની વચ્ચેની ભૂમિકા છે. બરાબર, ઓકે. અચ્છા, એમનું જે ડેઇલી જીવન કેવું હોય, એવરી ડે ની એમની ગતિવિધિઓ એક્ટિવિટીઝ શું હોય? ઘણા બધા નિયમો હોય. કઈ જાતના નિયમો હોય એમને? એક દેશ ચારિત્ર છે, શટ આવશ્યક તો બધા શ્રાવકને છે, એટલે ધેટ ઇઝ નોટ કાઉન્ટેડ. ફરીથી કહો. ના, એમ નથી. વ્રત લીધા હોય પણ છૂટછાટ વાળા એ બરાબર એક ડિસ્ક્રિપ્શન નથી એનું. આપણે જોઈશું શું બાંધેલું હોય. ના ના ના, એવું રક્ષાભોગી બાંધેલું નથી. કઈ નથી, સંયમિત જીવ છે. ચાલો, એ તો આપણે દેશ સંયમ છે એ તો છે જ, પણ એમનું બહારનું જીવન કેવું છે? જો એમ આમ તો ગૃહસ્થ જીવ છે, બરાબર. એટલે અગિયાર જે પ્રતિમાઓ છે એમાં જેમ જેમ એમની પ્રતિમાઓ વધતી જાય છે એમ એમ એ બહારના બિઝનેસ આદિ કાર્યમાંથી ધીરે 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 વિરક્ત થઈને પૂર્ણ વિરક્ત થઈ જાય છે. જે શરૂઆતની પ્રતિમાઓ છે એમાં તો આ જે અવિરતી જીવ છે એમની જેમ જ એમનું ગૃહસ્થ જીવન અને જે કાર્ય આદિ બહારના આદિ કાર્ય હોય છે તો બે એમના હોય છે. જેમ જેમ આગળ વધે છે તો એમને વૈરાગ્ય વધતો જાય તો એમને સામાયિક આદિ પ્રતિમા આવતી જાય છે. દિવસ દરમિયાન નિયમથી આટલા કલાક આદિ સામાયિક કરવું. સામાયિક એટલે પોતાના આત્મચિંતન, મનન અને અનુભવમાં લીન થવું. એના પછી આગળ વધીએ એટલે ઔષધ આદિ કાર્ય કરે છે. એટલે દર આઠમ ચૌદસે આખો દિવસ બેઝિકલી 24 થી લઈને નેક્સ્ટ દિવસના જે આપણે કહીએ ને કે નવચાસી જે આ લોકો કહે સવારનો નાસ્તો, બેઝિકલી એ લગભગ 1.5 દિવસ સુધી એકાંત સ્થાનમાં રહીને નિરંતર આત્મચિંતન સ્વાધ્યાય આદિમાં મગ્ન રહે છે. જેમ જેમ એનાથી આગળ વધતા જાય છે તો હવે એમનો રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય ત્યાગ આદિ બધું આવે છે. હવે આઠમી ભૂમિકામાં આદિ આવે આગળ તો હવે બિઝનેસ આદિને બધું છોડે છે અને ગ્રહ ત્યાગ હજી નથી, હજી તો ખાલી ઓલું ત્યાગ છે, હજી આરંભ ત્યાગ છે. પછી અનુમતિ ત્યાગ છે, એટલે ગ્રહસ્થ છે, ઘરમાં જ છે પણ ઘરમાં એક ખૂણામાં રહે છે, ઘરના કોઈ પણ વસ્તુઓમાં ડિસિઝન મેકિંગમાં કે કોઈ એક્ટિવિટીઝમાં ભાગ લેતા નથી. એ પોતાનું જીવન ઘરમાં જ રહીને અલગ જીવે છે. અને પછી છેવટે ગ્રહ ત્યાગ કરીને કોઈ મુનિસંઘમાં કે કોઈ એકાંત સ્થાનમાં આવી રીતના કોઈ બીજા ગ્રુપમાં આદિ જઈને રહે છે. આવું એમનું બાહ્ય જીવન હોય છે. તો જો આ બધા વસ્તુઓમાં આપણે જોયું કે એ વિરતા વિરત જીવ એ પૂરા પૂરા મુનિરાજ જેવા પણ નથી, પણ એ મુનિરાજ મુનિ દશાની પ્રેક્ટિસ કરતા ગૃહસ્થ છે. ચાલો, મુનિ દશાની પ્રેક્ટિસ કરતા એ ગૃહસ્થ છે. એટલે ન અહીંયા છે ન અહીંયા છે, બે બાજુ નથી. પૂરા શ્રાવક બી નથી, પૂરા ગૃહસ્થ પણ નથી. પણ વચમાંની એક એવી ભૂમિકા છે એટલે એમને અલ્પ સાવધ્ય કર્મ કીધા. જેટલી જેટલી એમની પ્રતિમાઓ વધી છે એટલું એટલું એમનું સાવધ્ય કર્મ ઘટતું જાય છે. હવે આમ તો આપણે જોયું ને કે આઠમી ભૂમિકામાં જઈને આરંભ ત્યાગ ને પછી અનુમતિ ત્યાગ ને બધું કરે છે. તો તમે શરૂઆતની પ્રતિમામાં કેવી રીતે અલ્પ કહી શકાય? ન કેવું જોઈએ ત્યારે તો સાવધ્ય જેવું જ કહો. શ્રદ્ધામાં તો છૂટી ગયું છે ચોથામાં જ, પણ જેમ જેમ પાંચમા ગુણસ્થાનમાં આવ્યા તો એમ એમ એમને એટલા કશાયનો પણ અભાવ થતો હોય ને, એટલે કશાયનો અભાવ થતો ત્યાં એને અલ્પ સાવધ્ય કરી દીધું છે. કેમ કે કરે છે પણ એમાં એમને એટલું જોડાણ નથી. એ કદાચ કોઈ બિઝનેસ આદિના કાર્યમાં જોડાયેલા પણ છે તો પણ એમને જોડાણ ત્યાં નથી, એ રીતે એમને અલ્પ સાવધ્ય કરવું કીધું. વિરત પણ છે ને અવિરત પણ છે. અવિરત એટલે કોઈ વ્રત નથી અને વિરત એટલે વ્રત છે. તો બે મિક્સ્ડ ભૂમિકા એટલે વિરત આવી. પછી જો આગળ, જે સકલ સંયમી સાધુ છે તે અસાવધ્ય કર્મ આર્ય છે. હવે જે સકલ સંયમી છે એમણે તો બધો ત્યાગ કર્યો છે. નીચે બ્રેકેટમાં અસાવધ્ય કર્મ આર્ય અને ચારિત્ર આર્ય વચ્ચે શું ભેદ છે તે બતાવવામાં આવશે. આપણે જોઈએ આગળ ચોથો પ્રકાર છે ચારિત્ર આર્ય. આપણે જોયું ને ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કર્મ આર્ય, ત્રણ જોયા. હવે ચોથું છે ચારિત્ર આર્ય. ચારિત્ર આર્ય, ચારિત્ર કોને કહેવાય? પોતાના સ્વરૂપમાં લીન રહેવું તેને ચારિત્ર કહેવામાં આવે છે. બરાબર, એ તો એક સાધારણ ચારિત્ર ગુણની પરિભાષા છે. અહીંયા જે ચારિત્ર લીધું છે એટલે જે સકલ ચારિત્ર ધારી મુનિરાજ છે તો એના આર્યમાં બે ભેદ લીધા છે. ખ્યાલ આવે? જો ચારિત્ર આર્ય તેમાં બે પ્રકાર છે. એક છે અભિગત ચારિત્ર આર્ય અને બીજું છે અનઅભિગત ચારિત્ર આર્ય. એટલે જે સકલ સંયમ ધારી મુનિરાજ છે એ મુનિરાજ પણ ચારિત્ર ધારી છે ને, જાણે સકલ ચારિત્ર ધારી છે. તો એમના આર્યપણામાં હવે બે ભેદ કીધા કે એક અભિગત ચારિત્ર આર્ય, એક અનઅભિગત. કેવી રીતના? જો વાંચીએ, જે ઉપદેશ વગર ચારિત્ર મોહના ઉપશમ કે ક્ષયથી આત્માની ઉજ્જવળતા રૂપ ચારિત્ર પરિણામને ધારણ કરે. જો જે સકલ ચારિત્રને ધારણ કરી ચૂક્યા છે, કાં તો ઉપશમ શ્રેણીમાં ચડીને અગિયારમાં ગુણસ્થાને પૂર્ણ ચારિત્ર જેમણે પ્રગટ કર્યું, અથવા તો શપક શ્રેણીમાં પૂર્ણ ચારિત્ર એટલે મોહનીયનો ક્ષય કરીને હવે પૂર્ણ વિતરાગી થાય એવા અગિયારમાં અને બારમાં ગુણસ્થાન વર્તી મુનિરાજને, એને અહીંયા અભિગત ચારિત્ર આર્ય કીધું છે. જો વાંચે ફરીથી, ઉપદેશ વગર જ ચારિત્ર મોહના ઉપશમ કે ક્ષયથી આત્માની ઉજ્જવળતા રૂપ ચારિત્રના પરિણામને ધારણ કરે એવા ઉપશાંત કષાય એટલે અગિયારમું ગુણસ્થાન અને ક્ષીણ કષાય ગુણસ્થાન ધારક મુનિ તે અભિગત ચારિત્ર આર્ય છે. ખ્યાલ આવ્યો? અને બીજું અનઅભિગત કે અને અંતરંગમાં ચારિત્ર મોહના ક્ષયોપશમથી તથા બાહ્યથી ઉપદેશના નિમિત્તથી સંયમરૂપ પરિણામ ધારે છે તે અનઅભિગત ચારિત્ર આર્ય છે. આમ તો અભિગત અને અનઅભિગત એટલે શું હોય કે જે જણાયું ને ન જણાયું એવી રીતે અભિજ્ઞાન. એટલે અહીંયા શું કહે છે, જે અભિગત છે એ હવે એમનામાં કોઈ ચારિત્ર મોહનીય જણાતા નથી એટલે પૂર્ણ વિતરાગી થઈ ગયા છે અને એમને કોઈ ઉપદેશ પણ પ્રાપ્ત નથી થયો એ રીતે થયા છે. અને અભિગત એટલે કે જે પોતાની શક્તિથી અને સોરી ઉપદેશ આદિથી પણ હજી પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થયા નથી એ મુનિ દશામાં છે. તો હવે આમનામાં અને અસાવધ્ય કર્મ આર્યમાં શું કરો એ હવે આપણને નીચે કહેશે. જો અસાવધ્ય આર્ય અને ચારિત્ર આર્ય એ બંને સાધુઓ જ છે, સાધુઓ જ હોય, પણ તે સાધુ જ્યારે પુણ્ય કર્મનો બંધ કરે એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય તો તેમને અસાવધ્ય આર્ય કહેવામાં આવે છે અને જ્યારે કર્મની નિર્જરા કરે છે એટલે કે છઠ્ઠાથી ઉપરના ગુણસ્થાનમાં છે તો એમને ચારિત્ર આર્ય કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, ચાર પ્રકાર આપણે જોયા, ક્ષેત્ર, જાતિ, કર્મ અને ચારિત્ર. હવે છેલ્લું પાંચમું દર્શન આર્ય. દર્શન આર્યના દર્શન એટલે અહીંયા સમ્યક દર્શનની વાત છે, એટલે દર્શન ગુણની વાત નથી. તો જો તેના દસ પ્રકાર છે, આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ અવગાઢ, આ દસ પ્રકારના સમ્યક્તો કહેવામાં આવે છે. આનું ડિટેલ વર્ણન મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે, જો અહીંયા બ્રેકેટમાં પણ છે. આ દસ ભેદો સંબંધી વિશેષ ખુલાસો મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી પાનું 333માંથી જાણી લઉં. એટલે એ પાનામાં નીચે ફૂટનોટમાં આ દસ પ્રકારના સમ્યક્તોનું ડિટેલમાં વર્ણન છે. આજ્ઞા સમ્યક્તો એટલે કે જે જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જીવ આમ જ છે, કુદલ આમ જ છે આદિ, તો એને એમ જ કે ભાઈ જિનેન્દ્ર ભગવાને કીધું છે એટલે આમ જ હોય એવી દ્રઢ શ્રદ્ધાથી એમને ગ્રહણ કરી લેવું એને આજ્ઞા સમ્યક્તો કહેવાય છે. પછી બીજું છે, સમજો કે બીજ સમ્યક્તો. બીજ સમ્યક્તો એટલે ખાલી એક શબ્દ કીધો ભાઈ તું ભગવાન છે, તું શુદ્ધાત્મા છે, તો એનાથી પોતાને શુદ્ધાત્માના ચિંતન મનનમાં લીન થઈને સમ્યક્તો આદિ પ્રગટ કરી લેવું એને બીજ સમ્યક્તો કહેવાય. કોઈ એક વસ્તુમાંથી પૂરું વૃક્ષ પ્રગટ થવું એવી રીતના. પછી અવગાઢ અને પરમ અવગાઢ, તો સિદ્ધ ભગવાનના સમ્યક્તોને પરમ અવગાઢ સમ્યક્તો કહેવાય છે. બારમા ગુણસ્થાન વર્તી મુનિરાજ આદિઓ એને અવગાઢ સમ્યક્તો કહેવાય છે. આ બધું ડિટેલમાં ત્યાં વર્ણન છે, ત્યાંથી વાંચી લેજો. આ પ્રમાણે अनुद्धि प्राप्त आर्यना भेदों स्वरूप कहे, पांच प्रकार की कर्म, क्षेत्र, जाति, कर्म, चारित्र अने दर्शन, ये अनुद्धि प्राप्त आर्यना पांच प्रकार अहीं कीधा। ए रीते आर्य मनुष्य नु वर्णन पूरु थयु। हवे मलेच्छ मनुष्य नु वर्णन आपणे पहेला जोयुं, फरीथी आपणे बे प्रकारना मनुष्य जोया, आर्य अने मलेच्छ। मलेच्छमां बे भेद जोया, कर्मभूमि अने भोगभूमि, अंतर्द्वीप छे कर्मभूमि छे अंतर्द्वीप। आर्यमां बे भेद जोया, रुद्धि प्राप्त अनुद्धि प्राप्त। रुद्धिओमां आपणे 64 रुद्धिओनुं वर्णन जोयुं, अनुद्धि प्राप्तमां आ पांच प्रकार आपणे जोया, क्षेत्र, जाति, कर्म, चारित्र अने दर्शन। આ રીતે મનુષ્યનું સ્વરૂપ પૂરું થયું। હવે નેક્સ્ટ જે 37મું સૂત્ર છે, 37 અને 38 બે 39 ત્રણ સૂત્ર આપણા બાકી છે, પણ આની અંદર વિષય ઘણો છે, એટલે આ ત્રણેય સૂત્રનું જે આપણે કર્મભૂમિના મનુષ્યનું વર્ણન, એમાં પછી આયુષ્ય અને એમાં બાકીના મનુષ્યનું આયુષ્ય અને 43 બધું આયુષ્ય, હવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવશે, એની આપણે ચર્ચા આગળ કરશું। જીવવાણી સ્થિતિ રહી हे जिनवाणी भारती, तोई चुको दिन रे, जो तेरी शरणाग रहे सो पावे सुख छे, जा वाणी के ज्ञान ते सूजे लोकालो, सो वाणी मस्तक नमो सदा दे तुमू। बोलो अंतर्मुख मुद्रावान सर्वजनेन्द्र भगवान नमो, द्वादशांगी जिनवाणी मात नमो, हलता चलता मुनि राजो नमो, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનું, પ્રશમૂર્તિ ભગવતી માતનું, સત્ય સનાતન દિગંબર જૈન ઘરનું।